તારીખ 31/10/1988 પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નંબર 31 અને 32 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 26
પરિપૂર્ણ તત્વ છે, હું કઈ ક્લેશ સ્વરૂપ નથી. ત્યાગ અને તપ કરતા જે ક્લેશ ઉત્પન્ન થયો એવું મારું સ્વરૂપ નથી. જો ક્લેશ થયો તો મારા સ્વરૂપ સાથે મેળ ખાતા એ પરિણામ નથી, મારાથી વિરુદ્ધ જાય છે પરિણામ. કાર્ય તો અંદરનો આનંદ અને શાંતિ લેવા માટે છે, પ્રયોજન તો એ છે. એના બદલે ક્લેશિત પરિણામ થાય એ કાર્ય પદ્ધતિ જે કોઈ પોતાને પ્રયોજન છે એનાથી પ્રતિકૂળ છે, જરા પણ અનુકૂળ નથી. જેણે ત્યાગ અને તપ કર્યું યથાર્થ સમ્યક, તો અંદર જે આનંદ ભર્યો છે એને વ્યક્ત કરવા માટે, પ્રગટ કરવા માટે કર્યો. એ જો પ્રગટ ન થાય તો એની નકલ કરી એમાં કાંઈ, તપ ત્યાગની જે નકલ કરી એમાં કોઈ, એને તો પોતાને તો લાભ થયો નહીં, ઉલટાનો ક્લેશ થયો, એટલું નુકસાન થયું. પરિણામમાં ક્લેશ થયો એટલું નુકસાન થયું. પહેલા તો જેને વિશ્વાસ આવ્યો છે કે મારામાં અખંડ આનંદ, પરિપૂર્ણ આનંદ, પરિપૂર્ણ જ્ઞાન આદિ ભરેલું છે, એવા એવો લક્ષ થાય છે, વિશ્વાસ આવે છે ત્યારે એવો લક્ષ બંધાય છે, ત્યારે જીવ એમાં ઠરે છે. ત્યારે એ ઠરવા માટે સમર્થ થાય છે. પરિસ્થિતિ જીવની એટલી વિચિત્ર છે કે પોતાના પોતાનો આનંદ, અનંત આનંદ ભરેલો હોવા છતાં એની પ્રાપ્તિ માટેનો એ કોઈ ઉપાય નથી કરતા. અને બ્રહ્માએ કરીને જેટલા ઉપાય કરે છે એ બધા દુઃખદાયક થઈ પડે છે. જોઈએ છે સુખ ને આનંદ, પણ બ્રહ્માએ કરીને જેટલા કોઈ પ્રયાસ કરે છે એ બધા દુઃખદાયક અને થઈ પડે છે. અંદર આનંદ ભર્યો છે એનો વિશ્વાસ આવે તો ત્યાંથી લેવાનો પ્રયત્ન કરે. મૂળમાં તો પહેલું પગથિયું એ છે, નિર્ણયના કાળમાં વિશ્વાસ બદલાય છે અથવા સ્વરૂપ અસ્તિત્વ એમાં આનંદ જ્ઞાન આદિ ભર્યા છે એ ગ્રહણ થાય છે, અસ્તિત્વ ગ્રહણ થાય છે, એની હયાતી એનો સ્વીકાર થાય છે વિશ્વાસથી, ત્યારે એને બહારમાં દુઃખ છે આનંદ નથી, પણ બહાર જતા દુઃખ છે. બાહ્ય પદાર્થોમાં સુખે નથી, બાહ્ય પદાર્થમાં દુઃખ નથી. ઉદ્ભળ રજકણમાં સુખે નથી, ઉદ્ભળ રજકણમાં દુઃખે નથી. દેવગુરુ શાસ્ત્ર નો વિશ્વાસ એટલે એને કહ્યું એનો વિશ્વાસ, એના પ્રથમ નો વિશ્વાસ, એના સ્વરૂપ નો વિશ્વાસ, એને કહ્યું એવું પોતાના સ્વરૂપ નો વિશ્વાસ, એમાં એનો વિશ્વાસ છે. નહીતર તો મંદિરાશ્રમમાં આવીને પૂજા ભક્તિ તો શું કરે છે, એટલે વિશ્વાસ છે એમના ઉપર એમ થયું. પણ આનંદ પોતામાં છે એ એમ કે છે કે તારો આનંદ તારામાં છે, ત્યાંથી મેળવવાનો તું પ્રયત્ન કર. આનંદની ભૂખ તને જોવું છે અને આનંદ તારી પાસે છે, તારા માં છે, ક્યાંય દૂર નથી. હવે જો વિશ્વાસ આવે તો ત્યાંથી લેવાનો પ્રયત્ન થાય, ને વિશ્વાસ ના આવે તો બહારથી લેવાનો અનાદિનો પ્રયત્ન ચાલુ છે. આ પરિસ્થિતિ છે. એમ સ્વભાવના લક્ષ્ય ઠરે ત્યારે વિતરાગી દશા થાય, વિતરાગી દશા થાય ત્યાં રાગ નો અભાવ થાય એટલે રાગ છૂટે. રાગ છૂટે તો રાગ નો વિષય જે પોતાનું શરીર છે, નજીકમાં નજીક તો જીવને પોતાના શરીર ઉપર સૌથી વધારે રાગ છે. બાહ્ય પદાર્થોમાં ગણીએ તો સૌથી વધુમાં વધુ રાગ પોતાના શરીર ઉપર છે. આંખને ઈજા થાય એવો કોઈ પ્રસંગ ઉત્પન્ન થાય તો આંખને બચાવવાનો વિચાર કર્યા પહેલા બચાવવાની પ્રવૃત્તિ થઈ જાય, આંખ નીચાઈ જાય. આંખ બંધ કરવો એટલો વિકલ્પ કરવાનો સમય ન હોય એક્સિડન્ટના કારણે, એટલે વિચાર કર્યા પહેલા જ કાર્યાન્વિત થઈ જાય, અમલમાં મૂકી દે. વિકલ્પ વગર કાર્ય થાય કે ન થાય, કે જો આ થાય છે કે નથી થતું, જ્યાં મમત્વ છે, જ્યાં પોતાપણ છે, જેના ઉપર અનન્ય રાગ છે, અન્યપણાનો રાગ નથી પણ અનન્ય રાગ છે, એની સાવધાની કેટલી, કે વિચાર કર્યા વિના એનું સંરક્ષણ કરવાની પ્રવૃત્તિ થઈ જાય એટલી. વિચાર કરવા જેટલો પણ સમય ન બગાડે, આ તો અનુભવ ગોચર વાત છે કે નહીં. જે શરીર એના ઉપરનું લક્ષ ક્યારે છૂટે, કે અખંડ આનંદનું લક્ષ થઈને એમાં સ્થિર થાય ત્યારે, નહીતર એના ઉપરનું લક્ષ ન છૂટી શકે. એટલું બળવાન એના ઉપરનું પકડ છે, રાગના નિમિત્ત રૂપ શરીર ઉપરની પકડ એટલી બધી જબરદસ્ત છે કે અખંડ આનંદ જે અનંત બળવાન અનંત સામર્થ્યવંત જે સ્વરૂપ છે એનો આધાર લેતા જ પરિણામમાં એ ફેરફાર થઈ શકે, નહીતર પરિણામની પરિસ્થિતિ બદલી શકાય એવી નથી. એવું જ્યારે શરીર ઉપરનું પણ લક્ષ છૂટી જાય અને શરીરનું લક્ષ છૂટી જાય એટલે શરીરને ટકવાના નિમિત્ત ભૂતિ જે આહાર એના ઉપરનો પણ લક્ષ છૂટી જાય, અથવા છે જે આહારનો વિકલ્પ ન આવે, પ્રવર્તે ન થાય, અને એ રીતે શાંતિ અંદરમાં હોય, આનંદ હોય, એને તપશ્ચર્યા કહેવામાં આવે છે, એને ખરેખર ત્યાગ કહેવામાં આવે છે. એનું નામ ત્યાગ ને એનું નામ તપશ્ચર્યા છે. કાય ક્લેશ ને દેહ કષ્ટિ એનું નામ તપશ્ચર્યા છે, એનું નામ ત્યાગ પણ નથી. આવી વાત અંદરની કોઈ બીજી રીતની છે, બાહ્ય દ્રષ્ટિએ જે કરવામાં આવે છે રૂઢિરિવાજથી એ કોઈ ધર્મનો માર્ગ નથી, ધર્મનો ઉપાય નથી, કોઈ ધર્મનું કારણ પણ નથી. આ બધું સ્પષ્ટ કર્યું. સંપ્રદાયમાં જે અંધારું ચાલતો હતો એની સામે આ સ્પષ્ટીકરણ કર્યું. જે જીવોને એવી ઊંધી ઊંચીથી ઊંધી પકડ હતી એને જરા અનુકૂળ ન પડ્યું તો વિરોધ પણ કર્યો. જે જીવો કાંઈ હળવા હતા, થોડા ગળવા હતા, એને એમ લાગ્યું કે વાત તો કાંઈ આ બરાબર લાગે છે, તો એમણે અનુસરવાનો વિચાર કે છે એ વાત આપણા હિતની વાત કરે છે. બીજું એ પણ વિચારવા યોગ્ય છે કે વાત કરનારને કોઈ અંગત સ્વાર્થ નથી અને નિષ્ફળતા છે તો એની વાત મધ્યસ્થથી સાંભળે તો પછી શું કહેવા માંગે છે. એને પોતાને અંગત સ્ફુરા નથી એવું જો એ કોઈ વાત કરે છે તો એ વાત મધ્યસ્થને સાંભળવી જોઈએ. એ વિચારવાનપણાનું લક્ષણ છે. તો એને સિદ્ધરત ખ્યાલ આવે, જરાક મધ્યસ્થ થઈને સાંભળે તો તરત ખ્યાલ આવે વાત આ સાચી કે આ સાચી, આ બે વચ્ચે તુલના કરી શકે, મધ્યસ્થ બુદ્ધિમાં તુલના થાય. જ્યાં સુધી બુદ્ધિ મધ્યસ્થ ન થાય ત્યાં સુધી એને પક્ષપાત રહે કે અમારું અત્યાર સુધી કરેલું કેમ ખોટું હોય, અને આટલા બધા અમારા કરે એ બધા કેમ ખોટા હોય, અમારા બાપ દાદા ખોટા, અમારા બધા બધા આટલા સમાજના ખોટા હોય, આટલા બધા કઈ ખોટા હોય એમ લાગે. પણ એ ખોટા સાચાનો નિર્ણય મધ્યસ્થ બુદ્ધિ કરવો ઘટે છે અને એમાં સંખ્યાના માપથી ચાલી શકાતું નથી. કેમ કે જગતમાં સંસારીઓની સંખ્યા એટલી બધી મોટી છે કે એની પાસે અનંતકાળના સિદ્ધોની સંખ્યા પણ અનંતમાં ભાગે છે. સાધકો તો ઓછા હોય એમાં કાંઈ નવાઈ નથી, કેમ કે એ તો સંખ્યાતામાં હોય છે, અને ક્રમશ મોક્ષે જનારા તો સંખ્યાતામાં હોય છે. 6 મહિના ને 8 સમયમાં 608 ની સંખ્યા છે, અસંખ્યાતામાંથી સંખ્યાત મોક્ષે જાય. સિદ્ધો અનંતા તો પણ એક કંદમૂળની નાનામાં નાની કણી સોયના ફેરવા જેટલી, એમાં અનંતા સિદ્ધો કરતા આનંદ ગુણા નિગોદના જીવ, તો પછી બધા સંસારીની સંખ્યા કેટલી મોટી. સંખ્યા એ માપ જોવે તો એની વાહે અનુસરવું પડે, સંસારીઓની પાછળ અનુસરવું પડે, એ કોઈ અભિપ્રાય ઠીક કરવાની પદ્ધતિ. આ રીતે સ્વભાવના ભાન સહિત અંદર શાંતિપૂર્વક થયો તે તપશ્ચર્યા છે. એ પણ એક વિચારવા યોગ્ય છે કે જ્યારે આ વાત બુદ્ધિગમ્ય થઈ, બુદ્ધિથી સંમત થઈ કે આત્માનો આનંદ, આત્માની શાંતિ અને આત્માનું સુખ પ્રમાણમાં જે અનંત છે એ પોતામાં જ છે અને ક્યાંય બહાર નથી, ત્યારે શાંતિનો તરસો જીવ શા માટે શાંતિ અંદરથી લેતો નથી. રોજ કોઈ પણ કાર્ય કરીને એને શાંતિ જોઈએ છે. દુકાને પરિશ્રમ કરીને રડવા જાય, પૈસા કમાવા જાય તો શાંતિ જોઈએ છે. આહાર લે તો પણ એને સુખ જોઈએ છે. આહાર લેવાનું ખાતા ખાતા બંધ કરે કે હવે ન જોઈએ એમાં પણ એને સુખ જોઈએ છે. જમીને આરામ કરે તો સુખ જોઈએ છે, અને આરામ કરીને ઉઠવું હોય તો એમાં એને સુખ માટે ઉઠે છે. સુખ હોય તો ઉઠે. જયારે પરિસ્થિતિ આ છે ત્યારે એમ કહે છે કે જો સુખની તને ખરેખર તૃષા હોય તો અંદર સુખનો દરિયો ભરેલો છે, એમાંથી કા સુખ લેતો નથી. આ એક ગહન વિચારણાનું સ્થાન છે. પોતાને પોતા માટે અંતર્ગવેષણા કરવા માટેનું આ એક ગહન સ્થળ છે. અને એનું મંથન કરે તો એને ઘણું તત્વ હાથમાં આવે એવું છે, અથવા નવે તત્વનું જ્ઞાન થાય એવું છે. કેમ કે આશરો બંધ પણ પાપમાં રોકાય છે. ગુરુદેવ શ્રી એક જગ્યાએ કહે છે કે જેને એમ ખબર પડી કે આત્મામાં આનંદ ભર્યો છે, અને આનંદ એ આનંદને અનુભવ કરવા માટેનો એ પ્રયત્ન કરવાનો શરૂ કરે, છતાં એને એ આનંદ ન મળે, ત્યારે એને એમ સમજવું રહ્યું કે આ જીવ પોતાને માટે વિચાર કરવાનો છે કે આ જીવ નક્કી પુણ્યમાં અથવા પાપમાં કોઈ એક પ્રકારના પરિણામમાં મૂર્છાઈ નહીં પડેલો છે, માટે એને આનંદ મળતો મૂર્છાયેલો છે એવા શબ્દો વાંચ્યા છે. અટકો છે એવા શબ્દો નથી વાંચ્યા, એ હળવો પડે છે શબ્દ. અટકો છે એટલે અહીંયાથી ફસીને ફસાયેલો છે એટલે ત્યાંથી આનંદમાં આવી શકતો નથી, પણ ત્યાં મૂર્છાયેલો એવો શબ્દ વાંચ્યો છે, મૂર્છાયેલો છે હળવો શબ્દ નથી વાંચ્યો. માટે એને ખબર છે કે આનંદ આત્મામાં છે, એની એ ના પાડતો નથી, છતાં અંદરથી આનંદ લેતો નથી. શું કારણ છે? મૂર્છાયેલો છે. કોઈ પાપમાં મૂર્છાયા છે મોટા ભાગના, તો કોઈ પુણ્યમાં પણ મૂર્છાયા છે. આ પ્રવૃત્તિ કોઈ છોડી હોય છે, ચાલો આનો ત્યાગ કરો, આનો ત્યાગ કરો, આનો ત્યાગ કરો, નિવૃત્તિ સ્થળ મારીને ક્યાંક બેસી જાઓ, કઈ ન જોઈએ. એની આરાધાની વ્યવસ્થા બીજા એવું પડી લીધી હોય, એવું બને છે કે આ માણસ કઈ કરતો નથી, એને આપણે એટલું ધ્યાન રાખવું. આજીવિકાને કોઈ પ્રગતિ ન કરતા હોય તો પુણ્યનો યોગ હોય તો બીજાનું ધ્યાન જાય, બીજાનું લક્ષ્ય જાય, પણ પોતાને અંદરથી આનંદ નથી આવતો એનું કારણ છે. કારણ એ છે કે પોતે મૂર્છાયેલો છે. અશુભ છોડ્યું હોય તો શુભમાં પણ મૂર્છાયેલો છે, એટલે અંદરનો આનંદ મેળવી શકતો નથી. એટલી હદ સુધી વાત કરી છે. ખરેખર તો પોતાને ખ્યાલ નથી, અને ખ્યાલ આવે કે અહીંયા પૂછાયો છો તો છૂટી જાય. કેમ કે ભૂલ ચીજ એવી છે કે જેવી જ્ઞાનમાં જણાય કે મટે, એને મટવા માટે પછી ઉધારીનો વેપાર નથી. ગણિતમાં ભૂલ કરે, સરવાળામાં ભૂલ કરે, બાદબાકીમાં ભૂલ કરે, પાંચ ને બે હાથ થાય એના બદલે આઠ ગણતો હોય, ખબર પડે છૂટી જાય. જયારે ખબર પડે કે આઠ ની સાત જ થાય એટલે આઠ ગણતો તો એ છૂટી જાય, પછી ગણે નહીં ખબર પડે. રુચિ જેવી છે અને જ્ઞાનનું સામર્થ્ય એવું છે, ભૂલને ભૂસી જ નાખે, ભૂલને રહેવા ન દે. જ્ઞાન ભૂલને રહેવા ન દે. એ મોહ છે, એ જીવની ભૂલ છે. વ્યામો છે, ઇષ્ટપણું અનિષ્ટપણું જે કાંઈ પર પદાર્થ પ્રત્યે થાય છે એ જીવની ભૂલ છે. કેમ કે પદાર્થ ઇષ્ટનિષ્ઠ નથી, જ્ઞાન આત્માનો સ્વરૂપ સ્વભાવ ઇષ્ટનિષ્ઠ કરવાનો નથી. બે પક્ષે એવી પરિસ્થિતિ છે કે કોઈ પદાર્થ ઇષ્ટનિષ્ઠ નથી, આત્માનો સ્વભાવ ઇષ્ટનિષ્ઠ પણ કરવાનો નથી, છતાં ઇષ્ટ અનિષ્ટ પણ એટલા પ્રમાણમાં થાય છે કે કાઢ્યું જતું નથી. વિનાશ કારણ જ્ઞાન એક જ મોહ ના વિનાશ નું કારણ છે, બીજું કોઈ કારણ નથી. અથવા જ્ઞાન હિ મોહ ક્ષય કારણ, મોહ નો ક્ષય કરી નાખે મૂળમાંથી, એટલું સામર્થ છે જ્ઞાન કે જેવી એને ખબર પડે ભૂલ ભાંગ્યા વિના હારી ભૂલ ભાંગતી નથી. એનો અર્થ કે ખબર પડી હોવા છતાં ખબર પડી નથી, આ વાત સ્પષ્ટ છે. એટલે સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ એવું લીધું છે, કાર્તિકીયાનું પ્રેક્ષા આદિમાં સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ એવું લીધું છે. સમય દ્રષ્ટિને ખબર પડે છે કે હું અનંત આનંદ મારામાં ભયો છે, અને બહારમાં બિલકુલ અવિરત પણ લેશ સંયમ ને બહારમાં એક ઇન્દ્રિય કે બે ઇન્દ્રિય થી માંડીને ત્રસ્ત થવાર નહીં કોઈ રક્ષાના પરિણામ નહીં, કેમ કે એને જે પરિણામ થાય છે એમાં તો ત્રસ્ત થવાના ઘાત થાય છે. બે પ્રકારે જે સંયમ છે, ઇન્દ્રિય સંયમ અને પર વિષયની અંદર ઉત્પન્ન થતા જે એક ઇન્દ્રિય ત્રસ્ત આવરને હિંસાના નિમિત્તભૂત પરિણામ, એને સિદ્ધિ ચોંટી લાગે છે કે વસ્તુ આવી છે ને આમ કેમ, વસ્તુ આવી છે ને આમ કેમ. બહુ સરસ ગાથા જે બાર પડ્યું છે શાસ્ત્રકારોએ સમ્યક્ત્વ અને સમ્યક દ્રષ્ટિનો ઘણો મહિમા કર્યો. સમ્યક દ્રષ્ટિ પોતાનો મહિમા નથી કરતા, આ એક ન્યાયનો કાંટો બીજી રીતે ચાલે છે. જેમ કોઈ પોતા ઉપર થોડો પણ ઉપકાર કરે તો ઘણો માને, અન્યાય છે, અને પોતે બીજા ઉપર ઘણો કરે તો થોડો માને, આ ન્યાય છે. એમ સમ્યક દ્રષ્ટિને બીજા ભલે પૂજે, શાસ્ત્રકાર પણ એમ કે પૂજવા યોગ્ય છે, વંદવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, પોતે બીજી રીતે માને છે, આ એક ન્યાયનો વિષય છે. ટીકા નથી છાપી, ઉપર જે છાયા છે ને આમાં નથી લીધું. હવે સંયમ દ્રષ્ટિ નો વિચાર સાંભળો. જે કાળમાં જે ક્ષેત્રે જે કાળે જે થવાનું છે તે થશે, એ ક્રમબદ્ધ નો વિષય છે. એ 321 22 ગાથામાં સમય દ્રષ્ટિ નો વિચાર સાંભળો, એના હેડિંગ નીચે છે. રાસ્તે જે બહાર પડી છે એમાં સંસ્કૃત છે. હવે સમ્યક દ્રષ્ટિ થતા અનંતાનંદી કષાયનો અભાવ થઈ તેના કેવા પરિણામ થાય છે તે કહે છે કે જે સમ્યક દ્રષ્ટિ છે તે પુત્ર કલત્ર આદિ સર્વ પરદ્રવ્યો અને પરમદ્રવ્યોના ભાવોમાં ગર્વ કરતો નથી. પોતાના શરીર ઉપર રાગ છે, પછી એનો રાગ આગળ વધીને એના પરિવાર ઉપર જાય છે. કલત્ર એટલે પત્ની અને પુત્ર એટલે પુત્ર પુત્રી જે કઈ હોય તે આદિમાં બધા લઈ લેવા, મા બાપ ભાઈ બહેન બધા લઈ લેવા. ઉપશમ ભાવોને ચિંતવે છે, અનંતાનુબંધી સંબંધી તીવ્ર રાગ દ્વેષના પરિણામોના અભાવથી ઉપશમ ભાવોની નિરંતર ભાવના રાખે છે. અનંતાનુબંધીનો અભાવ થઈ ગયો હોવાથી શુદ્ધ પરિણામોની ભાવના હંમેશા રાખે છે, તથા પોતાના આત્માને તૃણ સમાન હલકો માને છે. તૃણ સમાન હલકો માને છે કારણ કે પોતાનું સ્વરૂપ તો અનંત જ્ઞાનાદિ સ્વરૂપ છે, એટલે જ્યાં સુધી તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે પોતાને તૃણ બરાબર માને છે. મૂળ સ્વરૂપ તો અનંત અખંડ આનંદ અનંત આનંદ અનંત જ્ઞાન છે. પર્યાયમાં જોયે છે, હવે આ શું? એટલે તૃણ સમાન માને છે, કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી. તો સમ્યક દર્શન ન થયું હોય ને થોડોક શોષણ વધી જાય તો પ્યાલો ફાટે. અહીંયા કે છે કે જે સમ્યક્ત્વ રત્ન છે, આગળ એમ કે છે કે સમ્યક્ત્વ બધા ગુણોમાં સમ્યક્ત્વમાં રત્ન છે. શું એમ કે છે? સર્વ રત્નોમાં પણ મહારત્ન સમ્યક્ત્વ છે. રત્નાનામ મહારત્ન, સર્વયોગાનામ ઉત્તમ યોગ, અને વસ્તુની સિદ્ધિ કરવાના ઉપાયરૂપ જે સર્વયોગ મંત્ર ધ્યાન તંત્ર ધ્યાન વગેરે, એમાં ઉત્તમ યોગ સમ્યક્ત્વ છે. કારણ કે સમ્યક્ત્વથી મોક્ષ સદાય છે. વૃદ્ધિમાન મહારુદ્ધિ મહારુદ્ધિ વૃદ્ધિ જે વૃદ્ધિ સિદ્ધિ છે એમાં મોટામાં મોટી વૃદ્ધિ આ છે. અણીમાં આવી વૃદ્ધિઓમાં પણ સમ્યક્તમાં મહાન વૃદ્ધિ છે. ઘણું શું કહીએ, સમ્યક્તો સર્વ સિદ્ધિ કરો, સર્વ સિદ્ધિ કરવા વાળું આ સમ્યક્તો જ છે. હવે આ મળી ગયા પછી આમ તે વિચારે છે, આવું સમ્યક્તો પ્રાપ્ત થયા પછી એમ વિચારે છે. જો પરિસ્થિતિ બદલાણી પ્રાપ્ત થયું તો હું ત્રણ બરાબર છે. સંયુક્ત ગુણ સહિત જે પુરુષ શ્રેષ્ઠ છે, પ્રધાન છે, તે દેવોના ઇન્દ્રોથી મનુષ્યના ઇન્દ્ર ચક્રવર્તી આદિથી વંદનીય થાય છે, અને વ્રત રહિત હોય તો પણ નાના પ્રકારના ઉત્તમ સ્વર્ગાદિના સુખ પામે છે. સંયુક્ત ગુણ પ્રધાન દેવેન્દ્ર નરેન્દ્ર મંદિત ભગવતી 326 ની ગાથા દંશણ બોલોમાં લીધી છે. અવિરત સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રિય વિષયોમાં આસક્ત છે, ત્રણ સ્થાવર જીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે. આરંભ સમારંભ હોય છે ચોથા પંચ જેમાં ત્રણ સ્થાવરનો ઘાત થાય છે, પાંચ ઇન્દ્રિયના વિષય હોય છે તથા અપ્રત્યાખ્યાન આવરણ આદિ કષાયોના તીવ્ર ઉદયથી વિરક્ત થયો નથી, વિરક્ત થઈ શકતો નથી, એમાં જોડાય છે. અપ્રત્યાખ્યાન વર્ણના ઉદયમાં જોડાય છે તો પણ તે એમ જાણે છે કે આ મોહકર્મના ઉદયનો વિલાસ છે, મારા સ્વભાવમાં તે નથી. ઉપાધિ છે, રોગવત છે, આ મારી અવસ્થામાં રોગવત છે, તજવા યોગ્ય છે અથવા નાશ કરવા યોગ્ય છે, ક્ષય કરવા યોગ્ય છે. વર્તમાન કષાયોની પીડા સહન થતી નથી, તે પ્રવર્તતો નથી. આ પ્રયોજનની દ્રષ્ટિએ એની તીક્ષ્ણ હોય છે. હવે કેવો છે તે સમ્યક દ્રષ્ટિજી? કે ઉત્તમ ગુરુ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર તપ આદિનું ગ્રહણ કરવામાં તો અનુરાગી હોય છે, એને વિશેષ વિશેષ પોતાની દશા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની થાય એના માટે તે ભાવનાવંત હોય છે. એ ગુણના ધારક ઉત્તમ સાધુજનોના વિનયથી યુક્ત હોય છે. એ ગુણોના ધારક જે હોય છે એવા જે બીજા ધર્માત્મા એના પ્રત્યે વિનયથી યુક્ત હોય છે તથા પોતા સમાન સમ્યક દ્રષ્ટિ સાધર્મ્યજનોમાં પણ અનુરાગી અને વાત્સલ્ય ગુણ સહિત હોય એવો તે ઉત્તમ સમ્યક દ્રષ્ટિ હોય છે. એ ત્રણેય ભાવ ન હોય તો જાણવું કે તેનામાં સમ્યકત્વનું યથાર્થપણું નથી. કેવી રીતે કેટલીક ગાથાઓ લીધી છે એ એક સમ્યક દ્રષ્ટિની બીજા પડખાના વિષયને સ્પષ્ટ કરે છે. કે ભલે દેવેન્દ્રથી પૂજ્ય છે, નરેન્દ્રથી પૂજ્ય છે, પણ એ બીજાની અપેક્ષા છે. પોતે એમ જોવે છે કે અનંત આનંદ ભેરો છે ને અવસ્થામાં આટલા આટલો હાફ થાય જેમાં નહીં વધે ને ગણાય જગન્યમાં જગન્ય આ શું. એટલે એ રીતે પોતાને સમજે છે. ધર્માનું પ્રેક્ષણ આવ્યું પ્રકરણ ચાલે ધર્માનું પ્રેક્ષણ બારમી ભાવના છે ધર્મ ભાવના. શું કહે છે? સ્વભાવના ભાન વગર ઈચ્છાને રોકવું દમન કરે. સ્વભાવ નિરીક્ષિત જે આત્મ સ્વભાવ તેના આશ્રય વગર તેના લક્ષ્ય વગર ઈચ્છાને રોકવું ત્યાગ કરું એમ કહે અને કદાચ એમ કરે પણ ભાન વગર તે કોના જોડે ત્યાગ કરશે? અંદરથી બળ ક્યાંથી આવશે? કૃત્રિમ ઉપરથી દબાવશે તો પણ એથી કોઈ એને લાભ થવાનો નથી. કેમ કે બગાડ તો અંદર રહી ગયો છે, ગોંગળું ઉપરથી મીઠું અંદર હળો રહી ગયો એ ઉડ્યા વગર રહેશે નહીં, અને અંદર વધારે વાર રહેશે એ બીજું અંદર ખરાબ કર્યા વિના રહેશે નહીં. એટલે ઉપરથી મટાડવાનો એ કોઈ યથાર્થ ઉપાય નથી. સ્વભાવના ભાન વગર ઈચ્છાને રોકું ત્યાગ કરું એમ કહે પણ ભાન વગર તે કોના જોરે ત્યાગ કરશે? નિર્મોહી સ્વરૂપ અકષાય સ્વરૂપ આત્મા પ્રબળ કષાયનો અભાવ જેમાં છે એવો આત્મા એના જોર વિના અંતર પુરુષાર્થ વિના સ્વરૂપના સમ્યક પુરુષાર્થ વિના કેવી રીતે કરશે? શેમાં જઈને ઠરશે? ત્યાગ કરશે તો એના પરિણામ ક્યાં જઈને ઠરશે? આ સવાલ છે. પરિણામ તો કામ કરવાના જ છે, ક્યાં જઈને ઠરશે? વિષય કષાય છોડ્યા, બાય ત્યાગ કર્યો, હવે ક્યાં પરિણામ લઈ જઈશ? સ્વને પર બે પદાર્થ છે, પર તે પર વિષય છે ને સ્વ તે આત્મા છે. હવે પરથી તો તમે પરનો ત્યાગ કર્યો, ક્યાં પરિણામ થશે? સ્વનું ભાન નહીં હોય, સ્વની ઓળખાણ નહીં હોય, સ્વની ખબર નહીં હોય, પરિણામ ક્યાં જઈને થશે?
બીજાને તો એમ ન લાગે ને, બીજાને શું લાગે કે આને ત્યાગ કર્યો, આ તો ત્યાગી છે. પણ એ તો જ્ઞાની સમજાવે છે કે આ પણ તારો કસાય છે. એટલે એમ કહેશે કે શેમારીને થોડી સી તો નક્કી કર, જેમાં ઠરવું છે એ પદાર્થ ને સ્વરૂપ ને તો નક્કી કર. વસ્તુ સ્વરૂપ તો યથાર્થપણે સમજ્યો નથી ત્યાં સુધી ત્યાગ કોઈ કામમાં આવવાનો, ત્યાગ ને તપ એ બધા કોઈ મુશ્કેલી મટવાના કારણ નથી. અને બહુ લાભ જીવો તો આડંબર કરે છે, કઠોર ભાષામાં તો શાસ્ત્રમાં એમ પણ કહે છે કે એ બધા જીવો કપટ કરે છે. શું કરે છે? કરે કપટના ફેર. કેમ કે અંદર ઉતરતો નથી, એને પોતાનું આવું મહાન સ્વરૂપ બતાવવા છતાં એને ઓળખતો નથી, એને ઓળખવાનો પ્રયત્ન કરતો નથી. પછી પૂજા કરે, ભક્તિ કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ત્યાગ કરે, ઉપવાસ કરે, યાત્રા કરે, ફલાણું કરે, ઢીકણું કરે, આ તો બધા કપટના ખેલ છે. દેખાવ કરો ખોટો તારો ધર્મ હોવાનો, અંદર ધર્મ પ્રગટ કરતો ને તમે ધર્મ હોવાનો તો દેખાવ કરે છો. શાસ્ત્રકારો તો ત્યાં સુધી નાળ પકડીને જીવને ઠપકાર્યા છે તેનો દોષ કહેવાનું કારણ એ છે કે એનો દોષ છૂટી જાય અને નિર્દોષ દશાને એ પ્રાપ્ત કરે છે. આત્મામાં રોટલા વગેરે કોઈ પણ જળ પદાર્થના ગ્રહણ ત્યાગ નથી. પહેલા તો વસ્તુનું સ્વરૂપ એ છે કે ચૈતન્ય પદાર્થ એવો આત્મા એ જળ રજકણને ગ્રહણ કરી શકતો નથી. તો પછી ગ્રહણ કર્યા વિના ત્યાગ કોનો કર્યો? કોઈ પદાર્થના ગ્રહણ ત્યાગ આત્માને વિશે નથી. પછી રોટલાનો પ્રશ્ન રહેતો નથી. રોટલા માટે એને ગ્રહણ એમ થાય છે કે આ થાળીમાં પડેલા રોટલા દાળ ભાત શાક મુદળીમાં પેટમાં ગયા એટલે એને એમ લાગે છે કે આત્મામાં ગયા. આત્મામાં ક્યાંય એક રજકણ પણ જતો નથી. આત્મામાં રોટલા વગેરે કોઈ પણ જળ પદાર્થના ગ્રહણ પણ નથી અને ત્યાગ પણ નથી. ત્યાગ તો ગ્રહણ થાય ત્યાં જ હોય છે, ગ્રહણ વિનાનો એટલો ત્યાગ ક્યાંય હોતો નથી. પરંતુ કોઈ પ્રકારે લેવું મૂકવું નથી. આત્માને વિશે કોઈ પ્રકારે લેવા મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. જેને નિર્દોષ થવું છે એના માટે આ વાત છે, સ્વચ્છંદ કરવા માટે આ વાત નથી. પાછી અહીંયા એક લાલ બત્તી છે કે હવે આત્મા ખાઈ શકતો નથી તો ઉડાવો લાગવા હે પરોજનસા. આપણે આત્મા ક્યાં ખાઈ શકે છે એને માટે આ વાત નથી. આ વાતના આધારે અને આ વાતને ઓછે એમ કરવા જઈશ તો મરી જઈશ, ભૂકા નીકળી જશે. માને છે કે ખાઈ કૃષ્ણ ઓઠ લે છે કે આત્મા ખાતો નથી. બોલે એમ વિચાર કરે એમ અને પાછો ખાવામાં રૂચિ રાખે એ છે કે એવું સ્વચ્છંદ સેવા માટે આ વાત નથી. પણ જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે એને આ વાત કહેવામાં આવે છે કે ભાઈ તને ત્યાગનું અભિમાન ન થાય. અસદ પદમાં તારા સદપદનો અભ્યાસ ન થાય. એટલા માટે તને એમ કહીએ છીએ કે કોઈ પરમાણુનો ગ્રહણ ત્યાગ આત્માને વિશે નથી. પરમો કોઈ પ્રકારે લીલું મૂકવું નથી. હું નિરાલંબી જ્ઞાયક સ્વભાવે છું. જેને કોઈનું જગતમાં અવલંબન અને આધારની જરૂર નથી, રોટલાની જરૂર નથી ને રૂપિયાની જરૂર નથી ને આહાર પાણીની જરૂર નથી ને હવાની જરૂર નથી ને કોઈની જરૂર આત્માને નથી. આમ છે મૂંઝાઈ જાય છે. સંયોગોમાં ફેરફાર થાય તો જીવને મૂંઝવણ થાય છે. અહીંયા કહે છે કે તું નિરાલંબી પદાર્થ છો, અનંત કાળથી જીવતો આવ્યો છું, તારી જીવત્વ શક્તિને લીધે શાશ્વત તારું જીવન છે, તારી જીવત્વ શક્તિને લીધે અનંત કાળ જીવવાનો છું, અનંત કાળથી જીવતો આવ્યો છું અને અનંત કાળ જીવવાનો છું. સૂર્ય ચંદ્રને આધાર નથી, અધર દેખાય છે કે નહીં જગતની અંદર, એ અધર છે કે નહીં, કે નીચે કોઈનો ટેકો છે? કરોડો અબજો ટનનું વજન છે, વજન જોવું તો કેટલું છે એનું, અબજો ટનનું વજન છે, છતાં અધર જે છે. એમ આ જગતનું એક નિરાલંબી તત્વ છે, પોતે આત્મા, કોઈના અવલંબન વિના જગતની અંદર સદાય ટકેલો છે, સદાય રહેલો છે, કોઈના અવલંબનની એને જરૂર નથી. એવી શ્રદ્ધાના જોરે અંદર સ્વરૂપમાં એકાગ્ર થતા આહાર આદિનો વિકલ્પ છૂટી જાય તેને તપ કહેવામાં આવે છે. આ તપના વિષયમાં મૂળ તો સ્પષ્ટીકરણ ચાલે છે. જે સંપ્રદાયની અંદર અંધશ્રદ્ધાથી જે કાંઈ ક્રિયાઓ કરાય છે ને, તપ મનાય છે ને, ધર્મ મનાય છે ને, નિર્જરા મનાય છે, એ બધું ગ્રહિત મિથ્યા દર્શનની માન્યતાઓ છે, ધર્મ નથી, પણ અધર્મને દ્રઢ કરે છે. સંસાર ઘટતો નથી ત્યાં સંસાર વધે છે એવી પરિસ્થિતિમાં જીવ આવે છે. એવી શ્રદ્ધાના જોરે અંદર સ્વરૂપમાં એકાગ્ર થતા આહાર આદિનો વિકલ્પ ઉત્પન્ન જ ન થાય તેને તપ કહે છે. અને અંતરની લીનતાના જે આનંદ તે તપશ્ચર્યાનું ફળ છે, આનંદ એ તપશ્ચર્યાનું ફળ છે. પરિણામમાં ક્લેશ થાય એ તપશ્ચર્યાનું ફળ હોય શકે નહીં, આનંદ એ તપશ્ચર્યાનું ફળ હોય, ક્લેશ તપશ્ચર્યાનું ફળ હોય શકે નહીં. એ રીતે આનંદની મુખ્યતા પૂર્વક અહીંયા તપનું વ્યાખ્યાન કર્યું છે. બહુ સારો ખુલાસો છે, એકદમ ચોખ્ખો, ક્યાંય છોડો ન રહેલી વાત છે. 32મું બોલ છે. પ્રવચન સાર અને સમય સારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ તથા શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવનો અંતર્નાદ છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે, અને તે સર્વજ્ઞના ઘરની વાત અમે જાત અનુભવથી કહીએ. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. પંચાધ્યાયમાં અહીંયાથી શરૂ કરે છે કે જગતની અંદર સ્વપર પદાર્થનું જે પરિજ્ઞાન છે એ કોને હોય, કે જેને અતિન્દ્રિય સર્વજ્ઞાન સર્વજ્ઞપણું હોય તેને હોય. કેમ કે ઘણા પદાર્થો ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદાની બહારના વિષયમાં રહેલા છે. ઇન્દ્રિય જ્ઞાનની મર્યાદામાં જે વિષય છે એ ઘણો જ મર્યાદિત છે, ઘણો અલ્પ છે. દૂર ક્ષેત્ર વર્તી, દૂર દૂર કાળ વર્તી, અને સૂક્ષ્મ પર્યાય વર્તી, અને અરૂપી વસ્તુ અરૂપી ગુણો અરૂપી પર્યાયો, આ બધો ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. સર્વજ્ઞ સિવાય એને કોઈ જાણવા સમર્થ નથી. તો એવું સર્વજ્ઞપણું જેને પ્રગટ થયું હોય, કે જે સર્વજ્ઞપણું પરિપૂર્ણ નિર્દોષ દશામાં જ પ્રગટ થાય છે, જ્યાં સર્વ પ્રકારના દોષનો નાશ થાય અને અલ્પજ્ઞતાનો દોષનો પણ નાશ થાય, જ્ઞાનાવરણી આદિ પણ ન રહે અને મોહની પણ ન રહે, એવી જ્યારે દશા ઉત્પન્ન થાય, એ જ પુરુષ ધર્મનું નિરૂપણ કરવાને સમર્થ છે, પદાર્થના સ્વરૂપને યથાર્થ કહેવાને સમર્થ છે. માટે સર્વજ્ઞ સિવાય બીજા કોઈ કાંઈ પણ કહે તે પ્રમાણિક છે એમ માનવા યોગ્ય નથી. આ ઘણાને એવી શંકા રહી જાય છે, અંદેશો રહી જાય છે. જૈન માં કીધું છે કે બીજા ક્યાં સાચું કીધું હશે, એટલું કઈ જૈન માં કીધું સાચું હોય એવું થોડું છે, એવી શંકા રહી છે. તો એને કહે છે કે સર્વજ્ઞ છે ક્યાંય, જૈન દર્શન સિવાય ક્યાંય સર્વજ્ઞ થયા છે? ત્રણ કાળ ત્રણ લોકને એક સમયમાં જાણે, સર્વદ્રવ્ય ભાવોને જાણે એવું કોઈ છે? સર્વજ્ઞની વાત હતી. સર્વજ્ઞના ઘરની વાત અમે જાત અનુભવથી કહીએ છીએ. 2000 વર્ષ પહેલા થયેલા કુંદાચાર્યજી અને 1000 વર્ષ પહેલા થયેલા અમૃતચંદ્રાચાર્યજી, 1100 વર્ષ થયા અધ્યાત્મના જેમણે ગ્રંથો રચ્યા છે અને પ્રસિદ્ધ સિદ્ધાંતો જેમણે અધ્યાત્મના કયા છે, જેના ઉચ્ચનો આધારભૂત આજે માનવામાં આવે છે, એ બંને આચાર્યોએ એમ કહ્યું કે આ અમારો અંદરનો નાદ છે, અંદરનો અવાજ છે, આત્માનો અવાજ જેને કહે છે, આત્મામાંથી નીકળેલો આ અવાજ છે, કે અમારા અનુભવમાં આવ્યું છે અને સર્વજ્ઞની પરંપરાથી આ વાત ચાલી આવે છે. અમારા ગુરુ જે નિર્ગ્રંથ નિર્દોષ છઠ્ઠે સાતમે સ્થાને જુલનારા જે મહામુનિ આચાર્યો હતા, એમની પરંપરાથી આ જ્ઞાન અમને મળ્યું છે અને અમારો અનુભવ પણ એમાં સાક્ષીભૂત થયેલો છે. એ વાત અમે સર્વજ્ઞના ઘરને અમે જાત અનુભવથી કહીએ છીએ. એકલી સર્વજ્ઞની વાત કરીએ છીએ એમ પણ નહીં, અને એટલું અમારા અનુભવમાં આવ્યું છે. સર્વજ્ઞ તમે એમ કહેતા હોય અમારા અનુભવમાં આવ્યું એ સાચું એમ પણ નહીં, કેમ કે જીવને કોઈ વખત ક્રાંતિગતપણે ખોટો અનુભવ થાય છે. દોરડીમાં સાપ દેખાય છે અને અગ્નિના રજકણોથી પાણીના રજકણો ઊંડા થાય છે એમ માને છે, અથવા જ્ઞ પદાર્થને લઈને મને જ્ઞાન થાય છે એમ માને છે. એ અનુભવ સાચો નથી, એ અનુભવ ખોટો છે. અન્ય દ્રવ્ય છે, અન્ય દ્રવ્યનું કાર્ય થતું નથી. એટલે એમ કહે છે કે અમારો જાત અનુભવ અને સર્વજ્ઞની વાત બંનેને મેળ ખાધો છે અને એ વાત અમારા આત્મામાંથી પ્રગટ કરીને કહેવામાં આવે છે. અંતરનાદ શબ્દ લીધો છે, જેમ કોઈ કહે ને ભાઈ અમારા અંતરમાંથી આવેલી આ વાત છે, આમાં કોઈ બીજો ફેરવવા માંગે તો અમને અવિશ્વાસ હવે થાય હું નથી, એવો વિશ્વાસ અંતરમાંથી આવેલી વાતનો વિશ્વાસ હોય છે. બંને આચાર્યો દિગંબર આમનાયમાં ધર્મધુરંધર આચાર્યો થયેલા છે. અનેક ગ્રંથો લખેલા છે, કેટલાક ગ્રંથો વિછેદ્યા છે, કેટલાક ગ્રંથો વિદ્યમાન છે. આજે અમૃતચંદ્રાચાર્ય દેવે એમના ગ્રંથોની ટીકા કરી છે, એમાં સમયસાર ની કરી છે, પ્રવચન સાર ની કરી છે, 50 ટીકા ની પણ કરી છે. એ સિવાય પોતે પણ સર્વાસિદ્ધિ ઉપાય એ વગેરે અનેક શાસ્ત્રોની રચના પણ પોતે કરી છે. પુરુષાર્થસિદ્ધિ ઉપાય અમૃતચંદ્રાચાર્યની કૃતિ છે. પ્રસ્તાવના માટે લખ્યું છે, બીજી એમની જો રચના છે. આ ગ્રંથના રચયિતા શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવ છે. આધ્યાત્મિક વિદ્વાનોમાં ભગવાન શ્રી કુનકુંદ આચાર્ય પછી જો કોઈનું પણ નામ લેવામાં આવે તો તે શ્રી અમૃતચંદ્ર આચાર્ય છે. આવા મહાન બીજા આચાર્યનું સન્માન રાખીને વાત છે, કોઈ અનર્થ કરવા જેવો નથી. આવા મહાન અને ઉત્તમ પ્રજ્ઞાવંત આચાર્ય દેવના વિષયમાં તેમની સાહિત્ય રચના સિવાય અન્ય કઈ સામગ્રી ઉપલબ્ધ નથી, એટલે એમનો ઇતિહાસ મળતો નથી. તેઓ આ ભરતક્ષેત્રમાં સ્વરૂપાનંદની મસ્તીમાં ઝૂલતા પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ, સ્વસંવેદનથી આત્મવૈભવ પોતામાં પ્રગટ કરનાર અનેક ઉત્તમ ગુણોના ધારક મહાન સંત હતા. વળી તેઓ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય વૈરચિત પરમાગમ શ્રી સમયસાર પ્રવચનસાર પંચાસ્તિકાય સંગ્રહ શાસ્ત્રના અદ્વિતીય ટીકાકાર તથા કવિકાળ ગણધરની ઉપમાને પ્રાપ્ત હતા. ગણધર જેમ કામ કરે શાસનનું, એવું કામ એમણે ટીકા કરીને કર્યું છે. ટીકાઓમાં અધ્યાત્મ રસ ઘણો છે અને વિષયને બહુ ખુલ્યો છે. ઉપયોગ શાસ્ત્રોની ટીકા ઉપરાંત તત્વાર્થ સાધ અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાય તેમની મૌલિક રચના છે. તત્વાર્થ સાર નામનો ગ્રંથ છે, બે રચના છે, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય અને તત્વાર્થ સાર. તત્વાર્થ સાર આપણે અહીંયા છે ને લાઇબ્રેરીમાં જોજો ને, તત્વાર્થ સાર છે કે તેના અભ્યાસીઓ તેમની સર્વોત્તમ પ્રજ્ઞાની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાંજી સ્વામી તો અનેક વખત ફરમાવે છે કે ગણધર્વ તુલ્ય તેમની સંસ્કૃત ટીકા ન હોત તો ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો હાર્દ સમજી શકાત નહીં. તેમણે સર્વજ્ઞ પરમાત્માની વાણીના અપૂર્વ અને અચિંત્ય રહસ્યો ખોલ્યા છે. એવા મહાન યોગેશ્વરને અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો એમ કરીને એમના પ્રત્યે ભક્તિ વ્યક્ત કરી છે. 66મી સાલમાં બ્રહ્મચારી ગુલાબચંદભાઈ આ પ્રસ્તાવના લખી છે. બંને આચાર્ય દેવોનું અહીંયા અંતર્નાદ છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે અને તે સર્વજ્ઞના ઘરની વાત અમે જાત અનુભવથી કહીએ છીએ. આત્મ વસ્તુ કેટલી આનંદમય છે, અનંત આનંદમય છે એમ સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું એ અમે અંતર અનુભવ કરીને અમારા જાત અનુભવથી એ વાતને સંમત કરી, આત્મામાંથી આનંદ પ્રગટ કરીને. આ રહ્યા અમે મોક્ષ માર્ગના પ્રણેતા પ્રવચન સારની 200 ગાથા ટીકામાં અમરચંદ્રાચાર્ય એમ કે છે કે જેના મુખ કમળમાંથી મુખારવિંદમાંથી પરમાગમ જરે છે એવા મોક્ષ માર્ગના પ્રણેતા અમે આ ઉભા. મોક્ષ માર્ગના સ્તંભ છે સાક્ષાત મોક્ષ માર્ગ, મૂર્તિમંત મોક્ષ માર્ગ સ્વરૂપ જ છે પોતે, એટલે એ વાત કરે છે. આવું તો ભાગ્યે જ કોઈ આચાર્ય કોઈ મહાત્મા કહે, અને કહે ત્યારે સમજવું જેને શબ્દો નિમિત્ત થાય એને કે આપણા ભાગ્ય છે કે આ વાત એમણે કરી છે, નહીં આવી વાત કોઈ કરે નહીં. મોક્ષના અધિકારી હા, એ મોક્ષના અધિકારી 199-200 માં એ વિષય ચાલ્યો છે. આ સ્વરૂપ સમજે શ્રદ્ધે એક બે ભવે અવશ્ય મોક્ષ થાય. આ સ્વરૂપ એવું છે કે જો એ સમજે ને એની શ્રદ્ધા થાય તો એક બે ભવમાં એનો છુટકારો. કેમ કે મોક્ષ સ્વરૂપ આત્મા છે. શું છે મોક્ષ સ્વરૂપ? અનંત દર્શન જ્ઞાન હતું, અજ્ઞા બાળ સ્વરૂપ મોક્ષ સ્વરૂપ છે. એને શ્રદ્ધે એને મોક્ષ થાય થાય ને, કેમ કે શ્રદ્ધામાં તો એમ આવ્યો કે ભવ રહિત અને ભવના કારણ રહિત. મારું તત્વ તો આવું છે કે જેમાં ભવનો અભાવ છે ત્રણેય કાળે, ભવના કારણનો પણ અભાવ છે. હવે ભવ છે ના થાય એના જોડે એને ભવ થતા નથી, એટલે એક બે ભાવમાં એ છૂટી જાય છે. આ સ્વરૂપ સમજીએ, શ્રદ્ધિએ, એક બે ભવે અવશ્ય મોક્ષ થાય છે એમ અપ્રતિહત ભાવની વાત કરી છે. આજે વાત કરી છે એમ અપ્રતિહત ભાવ, પ્રતિહત એટલે પાછું પડવું, અપ્રતિહત એટલે પાછો ન પડે, એવા જોરથી ઉપડે કે પાછો પડે નહીં, ચિંત ન થાય, પોતાના માર્ગથી ક્યારે પણ વિચલિત ન થાય, વમી ન જાય માર્ગને ગ્રહણ કર્યા પછી, એમ અપ્રતિહત ભાવની વાત કરી છે. જેમ ક્ષાયિક ભાવ પડતો નથી, સૂક્ષ્મ ભાવમાં પડે શ્રેણી માંડે તો એટલે સૂક્ષ્મ સમ્યક દ્રષ્ટિ પડે, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ કે ક્ષાયિક શ્રેણી વાળો પાછો પડતો નથી, એમ અપ્રતિહત ભાવની વાત કરી છે. પાછા પડી જવાની વાત નથી અહીંયા, કોઈ પાછા પડવાની વાત નથી, એવી નબળી વાત નહીં એમ કે પ્રશ્ન ચાલે છે ને તત્વ ચર્ચામાં, કોઈ કેમ પાછા પડતા છે, અને પાછા પડવાની વાત મૂકી દીધો એમ કે પડવા પડવાની વાત રવા દીધો. અપ્રતિહત ભાવે આચાર્ય દેવોએ વાત કરી છે અને અપ્રતિહત ભાવે ઉપડો, બસ એક જ વાત. કેમ કે જે સ્વરૂપ છે તે બેહદ છે, અમર્યાદિત છે, અનંત છે, સ્વાધીન છે, તેનો અંદરથી યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે, એનો નિર્ણય યથાર્થ થાય પછી પાછો પડવાનો પ્રશ્ન રહેતો નથી. શ્રીમદજી ત્યાં સુધી લીધો કે નિર્ણય પીડ્યો થયો, સંસ્કાર પીડ્યો, એને સમ્યક દર્શન રૂપે અંકુર ફૂટે અને સિદ્ધપદ પ્રાપ્ત થાય થાય ને એનું નિર્વાણ નક્કી થઈ ગયો. જે ભાવે પૂર્ણને શ્રદ્ધા કરી તે જ ભાવ સ્વાનુભવ, તે જ ભાવ એટલે અનુભવ, સ્વાનુભવ આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. જે ભાવે પૂર્ણને શ્રદ્ધા કરી એ શ્રદ્ધાને સ્વાનુભવ, એનું પરિપૂર્ણ જે નિર્મળ પરમાત્મપદ છે એ પરમાત્મપદને પ્રગટ કરે છે, પૂરું પાડે છે એટલે પ્રગટ કરે છે.
જય ભગવાન.